विषय दाम्पत्य जीवननी दिव्यता भाग एक
શ્રીજી મહારાજના તિલા ટીલા વહેલા તમામ ભક્તજનોને મારા વંદન સહિત જય સ્વામિનારાયણ. માં ગંગા ભાગીરથીના કિનારા ઉપર જન્મ સિદ્ધ યોગી પરમહંસોના ગુરુ સુખદેવજી મહારાજ અનશન વ્રત લઈને બેઠેલા પરીક્ષિતને કથા સંભળાવે છે. ભાગવત ભગવતમય બનાવે છે આ જીવાત્માને. જગત ક્યારે છૂટી જાય કઈ ખબર નથી રહેતી. પ્રભુના પ્રેમના પ્રવાહમાં જે તણાય એને માયા પીડી નથી શકતી. રાજા, હે રાજા, મૃત્યુનો ભય છોડીને ભગવતમય બની જા. ભાગવતજીના તૃતીય સ્કંદની કથામાં આપણે ચાલીએ છીએ. આ ધરતીનું સર્જન થયા પછીનું સૌ પ્રથમ દાંપત્ય મનુ અને શત્રુપાનું શરૂ થાય છે. કથા છે પરમહંસોની, ગાઈ રહ્યા છે એક વૈરાગી મહાપુરુષ સુખદેવજી, જેને સ્ત્રી કે પુરુષનું કોઈ ભાન નથી. અને સાંભળનાર મહારાજ છે પરીક્ષિત, અને એ તે મૃત્યુના કિનારા ઉપર બેઠા છે. જેને લગ્નની સાથે કોઈ લેવા દેવા નથી એવા વૈરાગ્યવાન સુખદેવજી મહારાજે લગ્નની કથાઓ કરી. શા માટે કરી છે ડોક્ટર સાહેબ? કારણ કે અનંત આત્માઓ લગ્ન ગ્રંથિથી જોડાયને પોતાનું જીવન એને કેમ જીવવું એનું માર્ગદર્શન આપવા માટે સુખદેવજી મહારાજ જેવા પરમહંસ લગ્નની કથાઓ કરે છે. ઋષિઓએ લગ્ન કરીને માણસને એક કેન્દ્રમાં બાંધી દીધો છે, એની ભટકતી વાસનાઓને એક જગ્યાએ કેન્દ્રિત કરી દીધી છે. ભટકતી આંખ એક જ વ્યક્તિમાં લાગી રહે એટલા માટે લગ્ન છે. લગ્ન કેવળ વિષય ભોગનું સાધન નથી, લગ્ન તો હરિમાં લાગી જવા માટેના બંને જણાના પ્રયાસ હોય છે. જ્યાં સુધી સંબંધ ન થાય ત્યાં સુધી માગા આવ્યા જ કરે, આવ્યા જ કરે. સંબંધ ન થાય ત્યાં સુધી માગા આવે ને, પણ એક વખત જાહેર થઈ ગયો આનો આને સાથે સંબંધ થયો પછી માગા આવતા બંધ થઈ જાય. એમ આ જીવાત્માના જ્યાં સુધી હરિની સાથે સંબંધ ન થાય, ચાંદલા ન થાય, ત્યાં સુધી જગતના માગા આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. કાળનું માગું આવે, કર્મનું માગું આવે, ક્રોધનું માગું આવે, કામનું માગું આવે, આ બધા એના માગા આવ્યા કરે. પણ જેવો હરિની સાથે સંબંધ થઈ ગયો લાલજીભાઈ, એટલે પછી માગા આવતા બંધ. જય સ્વામી નારાયણ. પછી ખબર પડી જાય એનો સંબંધ તો ઓલા ન્યારે થઈ ગયો છે, હવે ત્યાં કઈ માગા નાખવાની જરૂર નથી. હે, આપણે બધા હરિની હારે હથેવાળો કરવાની જરૂર છે. અદભુત ઉમાન સ્વામી કીધું ને, હથે વાળો હરી સંગાથે ને કીધો રે, હથે વાળો હરી સંગાથે ને કીધો રે, હથે વાળો હરી સંગાથે ને કીધો રે, બ્રહ્માનંદ કે જન્મ સુફળ કરી લીધો રે, બ્રહ્માનંદ કે જન્મ સુફળ કરી લીધો રે, જોતા વાટ આવી મારે ઘેર જાન રે, જોતા વાટ આવી મારે ઘેર જાન રે, પોતે વય પુરુષોત્તમ ભગવાન રે, પોતે વય પુરુષોત્તમ ભગવાન રે, હથે વાળું હરિ સંગાથે ને કીધો રે, હથે વાળું હરિ સંગાથે ને કીધો રે, એની હારે હથે વાળો કરી લો, પછી બીજા પછી આટા નહીં મારે આડા આવડા, કે હવે આને આની હારે આપણે પરણવું છે. હરિની હારે જેને હથે વાળો કીધો, પછી કાળનો તમારા ઉપર અધિકાર નથી. લગ્નની કથાઓ મહાન મહર્ષિ કરે છે. આ પરમહંસ કેવા છે ખબર છે? યોગિનામ અપિ ગુરુઃ. સુખદેવજી કહે છે, સાંભળો રાજા, ધરતીની ઉપર મનુ ને શત્રુપાનું દિવ્ય દાંપત્ય શરૂ થયું છે. બે પુત્રો અને ત્રણ પુત્રીઓ થઈ. ઉત્તાનપાદ, પ્રિયવ્રત, આકુતિ, પ્રસૂતિ ને દેહૂતિ નામના ત્રણ દીકરી છે. આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિની સાથે કર્યા અને પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ અને દેહૂતિના લગ્ન કરદમની સાથે થયા છે. આ કેટલો સમર્થ રાજા હશે કે જેના એક એક સંતાનને ત્યાં સ્વયં ઈશ્વર પ્રગટ થયા. ઉત્તાનપાદને વંશની અંદર પણ ભગવાન આવ્યા, પ્રિયવ્રતના વંશમાં પણ ભગવાન આવ્યા, આકુતિના સાક્ષાત પોતાની ઉદરે ભગવાન પ્રગટ થયા, પ્રસૂતિ જે હતા એને ત્યાં સાક્ષાત જગદંબા પ્રગટ થયા, અને જે દેહૂતિ હતા એને ત્યાં સાંખ્યના આચાર્ય સાક્ષાત કપિલે અવતાર ધારણ કર્યો. જેને કોખ સમર્થ હોય, જેના હૈયા વિશાળ દરિયા જેવા હોય ને, એને ત્યાં મહાપુરુષો જન્મ ધારણ કરતા હોય છે. ઘણી વખત માં લાગતી હોય સામાન્ય, પણ એનું 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 જે પ્રારબ્ધ હોય ગયા જન્મનું બહુ જબરજસ્ત હોય, ત્યારે એને ત્યાં મુક્તાન સ્વામી જેવા જન્મ ધારણ કરે, એને ત્યાં સહજાન સ્વામી જેવા મહારાજ જન્મ ધારણ કરે, એને ત્યાં ગોપાળાન સ્વામી ને બ્રહ્માન સ્વામી જેવા સાધુ જન્મ ધારણ કરે, એને ત્યાં થાણાવાળા સ્વામી જેવા જન્મ ધારણ કરે, એની માં સમર્થ હોય, એના બાપ બહુ મહાન ભાગ્યશાળી હોય. હું ઘણી વખત કહું છું, ખાર ભૂમિની અંદર કોઈ દાડો કેસર કે કેરીની કલમ ન ઉજરે. તમે 500 રૂપિયા નહીં પણ 5000 કે 500000ની કલમ લાવીને વાવો ને તો ખાર ભૂમિમાં ન ઉગે. એની માટે ભૂમિ બળવાન જોઈએ. માતાઓને મારી વિનંતી છે, સંસ્કારથી તમારા જીવન એટલા ઉચ્ચ બનાવો કે મહાપુરુષને તમારી કુખે જન્મ ધારણ કરવાની ઈચ્છા થાય. તમારા જીવન એટલા શુદ્ધ બનાવો, એટલા વિશુદ્ધ બનાવો કે ગીતામાં જે વાત કરી કે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિચાયતે, એવા યોગ ભ્રષ્ટ આત્માને તમારી કુખ પસંદ કરવાની ઈચ્છા થાય. એવા વિરલ ધ્રુવ ને પ્રહલાદ જેવાને તમારે ત્યાં જન્મ ધારણ કરવાની ઈચ્છા થાય. એવા દાદા ખાચર જેવા મહાન ભક્તને તમારે ત્યાં અવતરિત થવાની ઈચ્છા થાય. નારદ જેવાને તમારે ત્યાં અવતાર લેવાની ઈચ્છા થાય. એવા વિશુદ્ધ થયેલા આત્માઓ સર્વેશ્વર નારાયણ તમને સમર્પિત કરવાને માટે મોજમાં આવી જાય, એવા મહાન બનો. કેવળ વિષયના પંથે દોડીને જીવનને વેડફી નહીં નાખવાનું. લગ્ન કાંઈ ખરાબ નથી, ઉત્તમમાં ઉત્તમ અવસ્થા લગ્ન છે. અમારે જેટલો દીક્ષાનો મહિમા છે ને એના કરતા આનંદ ઘણો તમારા લગ્નનો મહિમા છે. ગૃહસ્થ આશ્રમ તો છે ને તમામ આશ્રમોનું આશ્રય સ્થાન છે. આજ દિવસ સુધી ઈશ્વર કોઈ સાધુની ચૂપડીએ નથી પ્રગટ થયો. ઈશ્વરે જ્યારે જ્યારે જન્મ ધારણ કર્યો ને ત્યારે તમારા ઘરની અંદર જન્મે છે. પણ તમારું જીવન સંયમિત હોવું જોઈએ તો તમને એમ થાય કે એને તો માં અને બાપની જરૂર પડે, સાધુ તો એકલા હોય, એને ક્યાં વળી સ્ત્રી હોય તો ભગવાન જન્મ ધારણ કરે, શું એને માં અને બાપની જરૂર પડે? અરે થાંભલામાંથી પ્રગટ થયો તો નથી જરૂર પડતી એને મા બાપની. ક્યારે ક્યાંથી પ્રગટ થાય કાંઈ નક્કી નહીં. મહારાજ કે અક્ષરધામ રૂપી સરોવરમાંથી ડૂબકી મારે અને પછી ક્યાં નીકળે એનું કાંઈ નક્કી જ નહીં. હવે નરસિંહને તો થાંભલાને બાપ બનાવવો પડ્યો, પણ મોહિનીને તો કોઈ બાપ જ નહીં, અંતરિક્ષમાંથી પ્રગટ થઈ ભક્તના કાર્ય કરવા માટે આવે છે. સાધુ માટે પણ આવે છે તમારા ઘરેથી, આવે છે સાધુઓ માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું આવું છું સાધુની માટે પણ આવું છું કોઈ ગ્રહસ્થના ઘરમાંથી પેદા થાઉં છું. અર્જુનને કીધું અજોપી સન્વે આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન. હું અજ છું, અજ એટલે ન જાયતે ઇતિ અજહ, કોઈ દાડો જે જન્મ ધારણ નથી કરતો એવો અજ હોવા છતાં હું સાધુઓની માટે જન્મ ધારણ કરું છું, મારા ભક્તોની માટે પ્રગટ થાઉં છું, એને લાડ લડાવવા માટે હું બાળક બનું છું. સુખદેવજી મહારાજ કહે છે કે મહારાજા દેહુતિ બહુ મોટા થયા ને, યુવાન અવસ્થા, રૂપ રૂપનો અંબાર, મનો અને શત્રુપાનું સંતાન કઈ સામાન્ય થોડું હોય. એટલે મનુ મહારાજે એક વખત પોતાની પત્નીને કીધું દેવી આનાથ દીકરી યોગ્ય થઈ છે, એને યોગ્ય વર પરણાવી દઈએ. એકાંતની અંદર શત્રુપાએ પોતાની બેટીને બોલાવીને કીધું બેટા બતાવ તારું લગ્ન અમે કોની સાથે કરીએ, તારા બાપ બહુ સમર્થ છે. તો કહેતો દેવરાજ ઇન્દ્રની સાથે પરણાવીએ, તો કહેતો કોઈ મહાન દાનવની સાથે, તો કહેતો કોઈ સમ્રાટની સાથે તારું લગ્ન કરીએ, બોલ બેટા કોની સાથે પરણવું છે? ત્યારે ધીરેક લઈને દેવહૂતિએ કીધું માં મારે પરણવું જ નથી. જ્યારે છોકરી તમને એમ કહે ને મારે પરણવું નથી એટલે સમજી લેવાનું કે એને કંઈક નક્કી કરી રાખ્યું છે, મારે લગ્ન નથી કરવું કે છે. માં સમજી જાય ને, સ્ત્રી સ્ત્રીને જલ્દી સમજી શકે, આ પુરુષ સ્ત્રીને ન સમજી શકે, કારણ કે એના દિલ એક હોય છે. એટલે તરત માથે હાથ ફેરવતા કીધું બેટા તો તારું મન ક્યાં લાગેલું છે? શરમાતા શરમાતા કીધું હા માં મારે નથી દેવને પરણવું, નથી દાનવને પરણવું, નથી કોઈ સમ્રાટને પરણવું, તો કોને પરણવું છે? મારે જંગલની અંદર તપ કરતા એક કરદમને પરણવું છે. અરે બેટા તું મહેલથી ક્યારેય બહાર ગઈ નથી? તેણે જોયા છે? ના મા મેં નથી જોયા. તો મા એક વખત દેવર્ષિ નારદ પધાર્યા હતા અહીંયા મારા મહેલે આવ્યા હતા, મેં એને વાત કરી કે મારું લગ્ન કોની સાથે કરું. ત્યારે નારદજીએ કીધું કે બેટા તારી કુખ કઈ સામાન્ય જીવને જન્મ ધારણ કરવા માટે નથી, તારી કુખની અંદર તો સ્વયં નારાયણ પ્રગટ થવાના છે. હા પણ જોડી જો હરખી જામે ને તો નારાયણ આવે. ધરતી ગમે એટલી હારી હોય પણ બીજ બાવળનું વાવ્યું તો, તો એ કાંટા થાય, એમાં કઈ કેરી નો થાય. એમ માં ગમે એટલી મહાન હોય પણ સામે એનો ધણી ભંગારના પેટ નો હોય, દારૂડિયો હોય, તો ત્યાં કઈ ન સારું થાય. બે હરખું હોવું જોઈએ. મારે તો કરદમની સાથે પરણ. એટલે નારદજીએ મને કીધું હતું, માં જો તારે ખુદ ભગવાનને તારા ઉદરમાં સમાવવા હોય ને તો કરદમની સાથે લગ્ન કરજે. ને ત્યારથી નક્કી કરી નાખ્યું છે, ત્યારથી હું એને પરણી ગઈ છું માં. એમ બેટા, આ એટલે પ્રસુતિએ પોતાના પતિને વાત કરી મનુ મહારાજને. આવો વિચાર છે દીકરીનો, સારું કઈ વાંધો નહીં, એનું મન જ્યાં માન્યું હોય. ઋષિ જેવો ધણી ક્યાંથી મળે? આ બાજુ કરદમ બ્રહ્માને તેથી પ્રગટ થયેલા. બ્રહ્માએ એને વાત કરી કે પિતામાં હું શું કરું? એટલે પિતાએ આજ્ઞા કરી, બેટા તું એક કામ કર, મારા કાર્યમાં તું મદદ કર. શું તમારું? લગ્ન કરીને મૈથુની સૃષ્ટિની વૃદ્ધિ કર. પ્રભુ મારે તપ કરવું છે, મને કોઈ સ્થાન બતાવો. ગુજરાતની ભૂમિ કઈ સામાન્ય નથી ભક્તો. આ ગુજરાતની ભૂમિની અંદર સિદ્ધપુર નામ છે, જ્યાં બિંદુ સરોવર એ ભૂમિ બતાવી, જ્યાં જંગલ હતું એને કીધું ત્યાં જઈને તપ કરો. કરદમે કઠોર સાધના કરી છે. કેટલી સાધના કરી કે એના માંસ સુકાઈ ગયા, એનું લોહી સુકાઈ ગયું. બિલકુલ હાર્ડ પિંજર, જેમ ભીનું કરેલું કપડું વાહડાની ઉપર નાખ્યું હોય અને વાહડાના ઠોંગા દેખાય ને, એમ બિલકુલ હાર્ડ પિંજર થઈ ગયું. એના તપના પ્રભાવને કારણે સ્વયં વિષ્ણુ પ્રગટ થયા, દર્શન દીધા. માગો કરદમ, માગો, તમારે શું જોઈએ? અને એ વખતે કરદમે હાથ જોડીને કીધું, પ્રભુ ગૃહમેત ધ્યેયનો એવી પત્ની આપો જે કામ ધેનુ જેવી હોય, સંકલ્પ કરું અને સિદ્ધ થાય. પત્નીઓ તો ઋષિઓએ પણ માગી છે. જે કુવારા હોય ને એને બધાએ ભગવાનની પાસે પ્રાર્થના કરવી. આહા, વયનાની અને અક્કલ વધુ ઉજળા જેના આચાર, દેજે એવું દાતાર મને હથરું માણસ શામળા. પણ આમાં કોઈ કુવારો બેઠો નથી, બધાએ પરણેલા બેઠા છે. બીજી વખત તો કઈ થતી નથી, એક વખતે ગળે આવી ગયા હોય, બીજી વખત શું કરવી? પરણ્યા પછી જ માળા એમ કે હવે આમાં કઈ નથી, પરણ્યા પેલા તો કોઈ કહેતા નથી, પછી અમારે આગળ ઘણા આવે. બે પતિ પત્ની બગીચામાં આથેડ ઉંમર 50 વર્ષના હશે, બે જણા બાકડે બેઠા બેઠા વાતો કરતા. એમાં થોડેક દૂર બે પ્રેમી યુગલ આ જોડાને, એટલે બે એ બે વાતો કરતા, એટલે આ ડોશીમાના કાન ત્યાં ગયો. એટલે પેલા છોકરાએ છોકરીને કીધું, હવે તું તારા બાપાને જલ્દી કહે, આપણે બી લગ્ન કરી જ નાખવા છે, કરી જ નાખવા. એટલે ઓલા પત્ની એના પતિને કીધું, એ શું છે, ખોખારો ખાવ ને? કેમ? તો કે ઓલા બી પરણી જાય ને હેરાન થાય કે ખોખારો ખાવ. તો ઓલો કે હું હેનો ખોખારો ખાવ? કે આપણી બે વખતે કોઈ ખોખારો ખાધો તો? કોઈ કે ખાધો હોત તો આ દશા મારી ન હોત, મારે નહીં ખાવો. આપણી બે વખતે કોઈ ખાધો નહીં, પછી હવે મારે કે કોકને પરણેલો પસ્તાય ને વાંઢો વિચાર કરે બટુકભાઈ, એવી કહેવતો આપણા બધા બહુ પાડી છે. એટલે ક્યારેક ક્યારેક આવું બાળો ને, એટલે ખોખારો ખાઈ લેવો, બિચારા હેરાન ન થાય. કરદમ ઋષિએ પત્ની માગી, પણ કેવી માગી? ગૃહમેત દેનો, હે પ્રભુ મને એવી પત્ની આપો કે અમે બંને જણા સાથે મળીને તમારું ભજન કરીએ. અને ભગવાન પત્ની જ ખાલી નહીં, તમારા જેવો દીકરો આપો. પેલા તો એને દીકરો માંગ્યો, પ્રભુ તમારા જેવો દીકરો. એટલે પછી ભગવાને કીધું કે દીકરો તો હું ત્યારે થાવ કે તું કોકની સાથે લગ્ન કર. એટલે કીધું કે એવી પત્ની આપો, ગૃહમેત ધૈનુ કામ ધૈનુ, જેવી પત્ની સંકલ્પ કરું સિદ્ધ થાય, કોઠાર ક્યારેય ખૂટે નહીં. તમારા ઘરની અંદર દાણા ન ખૂટે એનું મેઇન કારણ હોય ને તો તમારી પત્ની, અને ખૂટી જાય ત્યારે સમજવાનું. જય સ્વામિનારાયણ. સ્ત્રીનો હાથ તો લક્ષ્મીનો હાથ છે બાપ, કોઈ દાડો ખૂટે જ નહીં. આપા જ કરે તો આપા જ કરે, ખૂટે જ નહીં. હું તમને એક સરસ મજાની વાત બતાવું. તમારે કંઈ દાન કરવું ને તો તમારે તમારા પત્નીના હાથે દાન કરવું, જો ધન વધે. પત્નીના હાથે દાન કરવું, એમ ગલ્લામાં નાખવાનું થાય ને તો એને કેવું, લે તું નાખ. ભગવાન જે કરાવે લક્ષ્મીના હાથે કરાવે. એ બાપા તમે તો બધા બહુ ભાગ્યશાળી છો. ભગવાને કીધું કરદમ આવતીકાલે મનુ અને શત્રુપા એની પુત્રીને લઈને આવશે, એની સાથે તમે લગ્ન કરજો. સારું પ્રભુ. પણ ભગવાનને છે ને કરદમની કાયા જોઈને હરખના આંસુ આવી ગયા. ઓહો, આ ઋષિએ મારી માટે તો આખું શરીર કેવું હાડ પિંજર કરી નાખ્યું. આંખમાંથી બંધ પડી ગયા આંસુના, એટલે જે સરોવરમાં બંધ પડ્યા ને સરોવરનું નામ બિંદુ સરોવર પડ્યું. આજે છે સિદ્ધપુરમાં. સુખદેવજી કહે છે કે હે રાજા, કરદમ ઋષિ પોતાની ઝૂંપડીની અંદર સમ્રાટની રાહ જોઈને બેઠા હતા, અને એ જ વખતે બરોબર એક રથ આવ્યો. ઘોડાઓના ડાબલા સંભળાણા, રથનો અવાજ સંભળાણો, ને કરદમના કાન ચમક્યા ને ખબર પડી કે પ્રભુએ કીધું તું એ આવી ગયા. જેની જોતા હટા વાટ રે, જેની જોતો તો વાટ એ આવી ગયા. આમ નજર કરી ઝૂંપડીની બહાર તો રથમાંથી ત્રણ જણા ઉતર્યા, સમ્રાટ મનુ, મહારાણી શત્રુપા અને અતિ સુંદર રૂપરૂપનો રંબાર એવા દેવહૂતિ. સોળે શણગાર સજાતા, અને કરદમ ઋષિએ ઉભા થઈને ત્રણ આસન પાથરી દીધા. ભગવાને બતાવેલું હોય ને પાત્ર, એમાં કોઈ જાતની ખામી હોય જ નહીં. કોઈ જાતની ખામી ન હોય, પણ કરદમે પરીક્ષા કરવા માટે દેવહૂતિને આસન પાથરી દીધું. શા માટે? રઘુનાથજીએ ભગવાન કૈલાસપતિને કીધું તું હિમાલયને ત્યાં જે પાર્વતીએ જન્મ ધારણ કર્યો છે એની સાથે તમે લગ્ન કરો. ઈશ્વરે બતાવેલા પાત્રમાં કોઈ જાતની ખામી ન હોય, પણ તે છતાં કૈલાસપતિએ સપ્તર્ષિને મોકલીને કીધું જાઓ ભવાનીની પરીક્ષા કરો. કેમ? કારણ કે સંતો કહે છે, ઋષિઓને ખબર છે કે હે પ્રભુ, તને છે ને અવગુણ જોવાની ટેવ જ નથી, તું ગુણ જ જોવે છો. હવે અવગુણ તો અમે એકાદો જોઈ લઈએ, એનામાં અવગુણ તો નથી ને. એટલે ઋષિએ પરીક્ષા કરી. પરીક્ષા આ વખતે થાય છે એવું નહીં, એ વખતે પરીક્ષાઓ થતી હતી. અત્યારે પરીક્ષા કર્યા વિના તો કોઈ પરણતું જ નથી, એ વખતે પરીક્ષા કરતા હતા. સમ્રાટનું સ્વાગત કર્યું, પધારો મહારાજ સમ્રાટ. એને પેલા આસન ઉપર બેઠા, બીજા આસન ઉપર શત્રુપા મહારાણી બેઠા, ત્રીજા આસન ઉપર દેહુતને. એમ થયું કે જેની હું અર્ધાંગના થઈને આશ્રમમાં આવી છો એ પતિના હાથે મારે સેવા કરાવાય નહીં, સેવા કરવા આવી છું. મારે એની સેવા સ્વીકારાય નહીં, પણ જો આસનનો ત્યાગ કરી દઉં તો મારા પતિનું અપમાન કહેવાય, મેની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય. કરવું શું? આસન ઉપર બેહવું તો એના પાથરેલા આસન ઉપર બેઠી એટલે સેવા કરાવી ગણાય, અને આસન ઉપર જો ન બેસું તો એમ લાગશે કે મેં મારા પતિની આજ્ઞાની અવજ્ઞા કરી. અબ આયા ધર્મ સંકટ ક્યાં કરે. પણ ચતુર સ્ત્રી હતી રાજકુમારી, કઈ સામાન્ય નહોતી. નારદ જેના ગુરુ હતા, અને નારદ જેના ગુરુ હોય ને એ કોઈ આ જગતમાં પાછું પડ્યું જ નથી, રુક્મિણી ના પડી, નારદ ગુરુ હતા એના. દેવહૂતિ ના પડી, નારદ ગુરુ હતા. ધ્રુવ અને પ્રહલાદ પાછા ન પડ્યા, કારણ કે એના ગુરુ નારદ હતા. નારદ જેવો ગુરુ કોઈ નહીં આ જગતમાં. બસ
દેહુતિ આસન ને આમ આખું હતું ને આમ અડધું વાળી દીધું, અડધું વાળી ઊંધા પગ નાખી અને જમણો હાથ આસન ઉપર પધરાવ્યો, એટલે પતિની આજ્ઞાની અવજ્ઞા પણ ન થઈ અને પતિની સેવાનો સ્વીકાર પણ ન થયો. આ બંને રસ્તો અને મહર્ષિ તરત ઓળખી ગયા કે નહીં, ઈશ્વરે બતાવેલા પાત્રમાં ખામી તો બિલકુલ નથી. દરેક લઈને મનુ મહારાજે વાત કરી, મહર્ષિ આ સમ્રાટ બોલો, આપની પાસે એક વિનંતી લઈને આવ્યા છે, બોલો ને શું કામ છે? આ મારી દીકરીનું પાણી ગ્રહણ આપ કરશો? એક નજર દેહુતિના મુખ ઉપર નાખીને કરદમે કીધું, મહારાજ આવી સુંદર કન્યાનો ત્યાગ કોણ કરે? ભાગવતમાં કથા છે, મેં સાંભળ્યું છે કે તમારી કુંવરી મહેલની અગાસી ઉપર ફૂલના દડેથી રમતી અને ગંધર્વ આકાશની અંદર દેવતાઓ નીકળ્યા, એ પણ આમાં મોહિત થયા હતા, તો જગતનો માનવ મોહિત થાય એમાં શું કહેવાતું? આ રત્નનો ત્યાગ કરે એને તો મહામૂર્ખ કહેવાય. હું સ્વીકાર કરું પણ સમ્રાટ મારી એક શરત છે. બોલો શું શરત છે? પૂછો તમારી દીકરીને મહેલની અંદર જે એમને બિછાના મળતા હતા એ બિછાના મારા આશ્રમમાં નહીં મળે. આ દર્ભનું આસન દેખાય છે? આ દર્ભના આસન ઉપર એને સૂવું પડશે, મંજૂર છે એને? શત્રુપાએ કીધું, બેટા મંજૂર છે? હા માં, મારે મંજૂર છે. અહીંયા લાડવા ને મીઠાઈ ને સારી સારી રોટલી નહીં મળે, હું તો કોઠા બોરા ખાનારો સાધુ છું, કોઠા બોરા ખાવા પડશે. પૂછો તમારી દીકરીને કોઠા બોરા ખાશે? દેહુતિએ કીધું, બધી જ વાત મને મંજૂર છે, તમે જે શરત કરો એ બધી જ મંજૂર છે. મહારાજ મારી એક આખરી શરત એ છે, બોલો, મારે એક પુત્ર થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ, હું સાધુ બની જઈશ, ઘરનો ત્યાગ કરી દઈશ. પૂછો તમારી દીકરીને આ શરત મંજૂર છે? જગતનો કોઈ મૃત્યુ આવો નથી હોતો કે એક દીકરો થાય અને હું સંન્યાસ. એ દીકરો એટલા માટે ઈચ્છતા હતા કારણ કે એ દીકરો ખુદ નારાયણ થઈને આવવાના હતા. બેટો એટલા માટે ઈચ્છતા હતા કે ખુદ બ્રહ્મ બેટો બનવાના હતા. અને આ વાત જ્યારે આવી ત્યારે માત પિતા બે મૂંઝાણા. દેહુતિને કીધું, બેટા બોલ, આમાં અમે શું નિર્ણય કરીએ? એક દીકરો થશે તો તારો પતિ તો સંન્યાસ લઈ લેશે, ઘર છોડીને જતો રહેશે. એવું ભાગવતમાં લખ્યું. હાથથી ધરતીને ખોતરતા ખોતરતા સાડીના છેડાને સરખો કરી મરમાળો હસતા હસતા આંખ બંધ કરીને મૌનમાં એને અનુમતિ આપી, મને એ પણ મંજૂર છે, મારે ત્યાં બ્રહ્મ બેટો ક્યારે બને? ધન્ય છે આ આર્ય નારીઓને જે વિષયો માટે નહીં પણ વહાલાની માટે લગ્ન કરતા હતા, પ્રભુની માટે પરણતા હતા. આ બધા ચાર મંગલ ફેરા ફેરાણા, અગ્નિ પ્રદીપ્ત થયો, દાયજો આપવાની તો જરૂર નહોતી કારણ કે ઋષિને ત્યાં ઝૂંપડા સિવાય કોઈ વ્યવસ્થા નહોતી, દાયજો મૂકે ક્યાં? એક ખૂણામાં એક ટૂટલી તુંબડી પડી હતી અને ચાર પાંચ કોઠા બોરા પડ્યા હતા, હુકાઈ ગયેલા કેટલાય દિવસના. ચાર પાંચ આસન હતા, એક મોટી નાની છાદડી હતી દર્ભની. હવે આમાં દાઈ જો રાજા આપે તો મૂકે ક્યાં? દીકરીને એવી જગ્યાએ પરણવું જોઈએ, એવી જગ્યાએ મા બાપે પરણાવવી જોઈએ કે એના જે ઘરે વ્રત નિયમ ધર્મ માળા બધું થતું હોય એવું સાસરિયામાં જાય તોય શરૂ રહે. પ્રેમની અંદર પાગલ બંધી બનીને આંધળુક્યા કોઈ દાડો નહીં કરવાના. આ એ છોકરો કેવો છે, એના મા બાપ કેવા છે, એ આપણે તપાસ કરવી જોઈએ. એની ચામડી ધોળી છે, એનું દિલ ધોળું છે કે કાળું એ જોવાનું.
એ સુંદર છે પણ એ સરળ છે કે નહીં, એ સુંદર છે પણ એનું જીવન સારું છે કે નહીં, સંસ્કારિત છે, સંપત્તિ બહુ છે પણ સંસ્કાર છે કે નહીં, એ તપાસ કરવાની. કરદમની પાછે ભલે વૈભવ બહારનો નહોતો પણ અંદરનો વૈભવ એટલો હતો ને કે બહારના વૈભવ એની પાસે બધા કંગાલ હતા. બહારના વૈભવથી શું થાય? કબીરા સબ જગ નિર્ધના, બહુ સરસ કબીરે કીધું, કબીરા સબ જગ નિર્ધના, ધનવંત નહીં કોઈ, રામ નામ ધન જિસકે પાસ વહી ધનવંત હૈ. જેની પાસે રામ નામ રૂપી ધન છે, જેની પાસે ભક્તિનો ખજાનો છે, એની પાસે આ ખજાના તો હાવ ફીકા લાગે, ફીકા. ચાર મંગલ ફેરા ફેરાણા, દહેજમાં તો સારા સંસ્કાર આપ્યા અને પછી પોતાની દીકરીને સારી વાત કરી અને બે જણા રાજભવન બાજુ ગયા અને આ બાજુ પરિણામ તરત ઋષિએ સમાધિ લગાવી. જો તો ખરા મૃત્યુ કઈક અલગ પ્રકારમાંથી બનેલો છે, અલગ માટીનો છે, સમાધિ લગાવી કરદમે. અને દેહુતિ સામે જ બેઠા, એવી પતિની સેવા કરી, એવી પતિની સેવા કરી. પણ કરદમ તો બસ ઈશ્વરના ધ્યાનમાં મસ્ત છે. વાસનાને આને મારી નાખી દેહુતીએ. વર્ષો પછી જ્યારે કરદમ સમાધિમાંથી જાગ્યા ને આંખ ઉઘડીને ત્યાં સામે એક હાર્ડ પીજર બેઠું હતું. કરદમની આંખ પડી, આંખમાંથી આંસુ આવી ગયા. ધન્ય છે દેહુતી, તને ધન્ય છે. હું તો હરિની સાથે લાગ્યો તો, મેં મારા મનને કાબૂમાં કર્યું હતું, પણ તું ઉઘાડી આંખે મારી સામે બેઠી હતી, તોય તને વિકાર ન થયો. તારું શરીર તો જો. એટલા ઋષિ રાજી થયા, એટલા રાજી થયા કે એની વાત જવા દો તમે. દેવી શું ઈચ્છા છે? મહારાજ, મારું આપની સાથે લગ્ન થયું છે. સ્ત્રીની કામના તો પોતાના પતિનો પ્રેમ જ હોય ને. આ દેવી, પણ આપણા બંનેના શરીર વિષય ભોગ કરી શકે એવા તો રહ્યા નથી. એક કામ કરો, જાઓ સરોવરમાં સ્નાન કરી આવો. દેહુતિ ઊભા થયા, સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. સરોવરની અંદર જ્યાં ડૂબકી મારે અને ડૂબકી મારીને બહાર નીકળ્યા ને, ત્યાં તો આમ હજારો દાસ દાસીઓ, દાસીઓ કેટલી આમ સોળી શણગાર સજી, અને દેહુતી જ્યાં બહાર નીકળ્યા ને તો કરોડો શશીને શરમાવી સુંદરતા. આ એની પાસે વૈભવ હતો તપ અને ભક્તિનો. ભક્તિના વૈભવથી માણસ શું પ્રાપ્ત નથી કરી શકતો? સૌભરી ઋષિ આમ સંકલ્પ કરે તો 50 બંગલાની સોસાયટી કરી નાખી. બોલો, સંકલ્પથી? તમારે સંકલ્પથી કાંઈ ન થાય. માટી લાવવી પડે, ઈંટડા લાવવા પડે, બધું પછી બનાવવું પડે. 50 બંગલાની સોસાયટી, મોટો દરવાજો મૂકી દીધો, રાધે જામ જવાન ઉપર લખી નાખ્યું સૌભરી સોસાયટી, આમાં કોઈ કરવું નહીં. લો, હું જરૂર છે ને આ સંપત્તિની? થોડોય શણગાર સજેલો આમ શશીને શરમાવે એવું દેહુતિને રૂપ, રૂપનો અંબાર અને દાસીઓ ખમા ખમા ખમા, માતાજી આજ્ઞા કરો, આજ્ઞા કરો. અને આવ્યા આમ એવી લટકાળી ચાલતા ચાલતા, અને ત્યાં તો કરદમનું શરીર પણ ઇન્દ્રથી પણ અધિક સુંદર બની ગયેલું. દેહુતિએ કયા કયા ગુણોથી પતિની સેવા કરી એને ભાગવતની અંદર લખ્યા છે. માતાઓએ ખાસ સાંભળવાના, એવા ગુણથી પોતાના પતિની સેવા કરવાની. પહેલો ગુણ હતો વિશ્રમભેણ આત્મસૌચેન ગૌરવેન દમેન ચ શુશ્રુષયા સહૃદેન વાચા મધુરયા ભો. વિશ્રમભેણ, વિશ્વાસપૂર્વક, દાંપત્ય જીવનની અંદર મેન પાસું જો જમા પાસું હોય ને તો બંને જણને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ. જ્યારે તમને બંનેને એકબીજામાં શંકાએ ઘર કરું, વિશ્વાસ તૂટો, એટલે તમે બંને સાથે રહેવા છતાં સાથે નહીં હો. એકબીજાને તમે શંકાની નજરથી જોશો અને ધીરે ધીરે કરતા ભેગા હૃદય, ધીરે ધીરે કરતા આમ જુદા પડતા જાય, જુદા પડતા જાય. પછી એક દિવસ એવો આવશે એટલા જુદા પડી જાય કે એક ના બંગલો તમારો ગમે એવડો મોટો હશે ને તો તમારા બે જણા માટે નાનો થઈ જાય. રહેવાની મજા નહીં આવે, જીવવાનો આનંદ નહીં આવે. એટલે બંને જણાની અંદર જે પ્રેમ એટલે વિશ્વાસ છે ને, એ બહુ મહત્વની ચીજ છે. આખું જગત વિશ્વાસથી ચાલે છે અને વિશ્વાસ છે એ જગતનો શ્વાસ છે. પહેલો ગુણ વિશ્વાસ. એને પોતાના પતિમાં વિશ્વાસ હતો, પતિને પોતાની પત્નીમાં વિશ્વાસ હતો, બંને જણાને પરસ્પર વિશ્વાસ. દિલ ન તોડવા હોય તો એક મોટામાં મોટી એ જણાય ક્યારે એકબીજાને મેણું નહીં મારવાનું. ટોન મારે ને ટોના તાના એ નહીં, એ નહીં. હા હું ઓળખું જ તને, આવે પતી ગયું, જય સ્વામિનારાયણ, તું ડોનર તૂટ ગયે, પછી દુનિયામાં કોઈ તમને ભેગા ન કરી શકે. અરે બે જણા ઓળખતા ત્યારે તો ભેગા થયા છો, હવે હેખેથી પડ્યા રહ્યો છાનામાં. વિશ્વાસ. બીજો આત્મશૌચ, પોતાના આત્માની શુદ્ધિ. ત્રીજો ગુણ ગૌરવ. આ પતિને પત્નીએ પતિનું ગૌરવ રાખવાનું અને પતિએ પત્નીનું ગૌરવ, બંનેને અરસપરસ. પોતાનો પતિ ગરીબ હોય તોય ભલે, કુરૂપ હોય તોય ભલે, ગમે એવું હોય તોય ભલે, પણ પોતાના પતિનું ગૌરવ પત્નીને ભારોભાર હોવું જોઈએ. અને પુરુષે પુરુષે પણ એમ રાખવાનું. ચોથો ગુણ તો દમે નચ. દમ, દમ એટલે ઇન્દ્રિયોનું દમન, મોશોખનું દમન. આ પોતાના પતિને બિચારાને માંડ 3000 નો પગાર હોય, આખો દિવસ મજૂરી કરતો હોય, 3000 જ મળતા હોય, અને આને મહિને 2000 ની હાડી જોઈ તો ક્યાં બિચારાનો ધણી શું કરે. એના શણગારમાં અડધા પૈસા તો તમારે જ, અત્યારે શું થાય, ખાવું કે પછી ધૂળ ફાંકવી. દમે નચ, મારા ધણીને જેટલી આવક છે એની અંદર મારે વ્યવસ્થિત ગુજારો કરી દેવો જોઈએ. ગમે એવો નિર્ધન હોય પોતાનો પતિ, પણ ઘરની આબરૂ, ઘરની આબરૂ તો સ્ત્રીના હાથમાં છે. કુવા ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો ને ઘરનું ઢાંકણ નાર. સ્ત્રી ચતુર હોય, સ્ત્રી ડાહે હોય, સ્ત્રી પતિવ્રતા હોય, ગૌરવ વાળી હોય, તો એના પતિનું ક્યારેય ખરાબ ન દેખાવા દે. જેમ સુદામાને સુશીલા નામની પત્ની મળી હતી, નિર્ધન હોવા છતાં સુદામાનો કોઈ દાડો ખરાબ ન દેખાવા દીધો એને. કૃષ્ણની પાસે જવાનું જ્યારે સુદામાને થયું ને, ત્યારે 3 મુઠ્ઠી પૌવા સુશીલા બાજુ પાડોશીમાંથી માગીને લાવી દીધા એને. મહેમાન આવે કોઈ દાડું કાળું મોટું કરે નહીં, ઘરમાં હોય ન હોય તોય પોતાનો પતિ દુઃખી થાય વાત ના કરે. આનું નામ પતિવ્રતા નારી, આનું નામ પોતાની ઇન્દ્રિયોનું દમન કહેવાય, આનું નામ પોતાના પતિ પ્રત્યેનું ગૌરવ કહેવાય. આવે પરણા આંગણે પરત રસોઈ તૈયાર, કેવું પડે નહીં કંતને જો હોય સ્ત્રિયા હોશિયાર. આવે પરણા આંગણે પરત રસોઈ તૈયાર, કેવું પડે નહીં કંતને જો
હોય સ્ત્રિયા હોશિયાર ભરત ભરી દરણા દળી ચલવે કર વહેવાર ભરત ભરી દરણા દળી ચલવે કર વહેવાર પતિને ખબર પડવા દે નહીં તો હોય સ્ત્રિયા હોશિયાર
કેટલો સરસ કવિ લખે
વિપત્તિ પડે વહેવારમાં વિપત્તિ પડે વહેવારમાં દૈવ છૂટે ની જયકાર હિંમત આપે હર ઘડી જો હોય સ્ત્રિયા હોશિયાર આવે કરોણા આંગણે જો ભતર સોઈ તૈયાર કેવું પડે નહીં કંકને જો હોય સ્ત્રિયા વિપત્તિ પડે વહેવાર ના દૈવ છૂટે ની જયકાર હિંમત આપે હર ઘડી હોય સ્ત્રિયા હોશિયાર
અદભુત કીધું છે ખરા બપોરે વાસણ ધોઈને ભૂઈ ગયા હોય ને કોઈ મહેમાન આવીને ઉભા રહે પણ તેના પતિએ કેવું ન પડે હો ચતુર નારીને ખબર પડી જાય તરત રસોઈ ચૂલો હળગાવે તરત બે ચાર રોટલા ઘડીને એના મહેમાનને ખવડાવી દે પણ બરોબર વાસણ ધોઈને આડે પડખે થયા હોય ને મહેમાન આવ્યા હોય ને એનો પતિ એમ કહે કે દેવી મહેમાન આવ્યા રોટલા કરો અને જે છણકો કરે સ્વામિનારાયણ એ કોઈ દાડો હક ન લેવા દે આખી જિંદગી એના ધણીને મહેમાનોને ખબર પડી જાય કે અહીંયા બધું આમ જ હાલે છે ભરત ભરી દરણા દણી ચલવે ઘર વ્યવહાર પતિ મહેનત કરે તે છતાં બે પૈસે થતો ન હોય તો ઘરમાં ખોટ ન આવવા દે ભરત ભરે લોકોના ધરણા દળે અને ઘરનો વ્યવહાર ચલાવે વિપત્તિ પડે નિજ દ્વારે પોતાના ઘરે વિપત્તિ પડે વ્યવહારમાં અને દ્રવ્ય ખૂટે નિજ દ્વાર હિંમત આપે હર ઘડી હિંમત આપ્યા કરે મુંજાશો નહીં તમતારે આ ભગવાને આવું શરીર આપણને બેયને આપ્યું છે શરીર ઘસી નાખશું પણ તમે મુંજાતા નહીં તમતારે પણ આ તો હરખું કમાતો ન હોય તો રોજ ટડકાવે અમારે ચરોતરની ભાષા ટડકાવવું આડે કાઠિયાવાડમાં ધમકાવે લગભગ કહેવાય ઘરના ધણીને રોજ ધમકાવે એવું એક કવિએ લખ્યું છે આમાં આપણું કાંઈ નથી આપણે તો એનું કીધેલું કે ઘરના ધણીને રોજ ધમકાવે ને બહાર બને બહુ શાણી બહાર તો એવી મીઠી મીઠી વાતો અમારે ઈ તો બહુ હારા તારો હાડલો ધોઈ નાખે એટલે હારા ધોઈ ને એક બેન એની બાજુ બેન પડી ત્યાં બે વાગ્યા કેમ આજે આવ નવરાત્રી કે હમણે કે બહુ ફ્રી છું કે હમણે કઈ બહુ વાંધો નથી કેમ નોકર રાખી લીધો કે નોકર નહીં હમણાં હડતાલ હાલે છે ને એટલે એ ઘીરે રહે એટલે વાજણ બાજણ ધોઈ નાખે એટલે આપણે નવરા લો કારખાને રજા હોય એટલે બહેનોને થોડીક શાંતિ તમે મદદ તો કરો અને કરવી પડે હા કરવી પડે કૃષ્ણ કરતા હતા એટલે તમારે કરવી પડે હા પણ વાહણ નહીં ધોવાના શાકભાગ સુધારી દેવું એ કપડાં ધોઈ નાખે તમારે હૂકવી દેવા એટલે એમાં કઈ વાંધો નથી હા તે ઉધડી અને આપી દીધું બધું તમારે કઈ કરવાનું જ નહીં ઓર્ડર જ કરવાના ખાલી શાકમાં મીઠું બીઠું ઓછું હોય ને ત્યારે ખીજાવવું નહીં એક વખત શાક બનાવી જોવું કેટલે વિહે હો થાય ખબર પડે હા ઘરના ધણીને રોજ ધમકાવે ને બાર બને બહુ શાણી, મરતા સુધી એને પૂછી ન જોયો ને પછી પીપળે રેડે. બધા એને ખબર છે, જો વારે વા બિચારો જીવતો હોય ત્યારે કોઈ દાડો પાણી યાર એક લોટો ભરીને પાણી ન પાયું હોય, પણ જતો રહે ને પછી એ પીપળા ને હાંડો હાંડો ઠલી ઠલો હું બિચારો મર્યા પછી એમ થાય કે મારી પત્ની મને પાય છે, મરી જાય ત્યારે પાજો, પણ જીવતા થોડું થોડું પાજો બિચારાને, ક્યારેક માગે ત્યારે એ બિચારો કારખાને થી તપી તપીને આવ્યો હોય આવે ને. આર્ય નારીનો ધર્મ છે પતિ પોતાને ઘેરે જયારે આમ આંગણામાં આવે ને ત્યારે હસતું મુખ લઈને સામી જાય, ગોળામાંથી ગ્લાસ ભરીને પાણીનો ગ્લાસ આપે તો એનો આખો દિવસનો 12 કલાકનો થાક છે ને એ તમારા હસવા માત્ર થી ઉતરી જાય. આ પતિ પત્નીના બેના દિલ એક હોય ને ત્યાં થાય. જીવન એક રાખો, જીવનની મજા આવશે. બાકી કઈ ઠઠડિયા ગાડા જેમ ઓઇલ કર્યા કિચરી કિચરી બોલતો હોય ને જીવન જીવ, એમાં થોડી કઈ મજા આવે બાપ. હે આનંદ થી જીવો ને મોજ થી. અને ક્યાં જાજુ જીવવું છે અને ક્યાં કઈ હારે લઈ જવું છે, હું લેવાના આનંદ થી ન જીવવી, એ જીવતા શીખી જાય ને એવો આનંદ આવશે. સુખદેવજી મહારાજ કે દમેય ન છે, દમથી શુશ્રુષયા પોતાની પતિની સેવા કરીને રાજી કર્યા. કેવી સેવા કરી? દેહુતીએ પોતાના પતિની ટાણે ટાણે બધું તૈયાર, કહેવું જ ન પડે, આંખનો ઈશારો. અરે પતિ 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 આમ ઊભો થાય ને ત્યારે ખબર પડી જાય કે આને આ જરૂર છે એટલે તરત હાજર કરી દે, અને અત્યારે ખબર હોય કે આને આ જોતું છે તો ગોતવા જ દે, માળી ઊભી જ ન થાય, અને એને જો કહેતો તો ઊભું થઈને દેવું પડે એને. એનું કારણ હું નકરું ખા ખા કરે પછી આળા થાય, અને તમે ખાય કરીને બેટા ની માન ખાવ અને એને આખો દાડો ઈ જ કામ કરવાનું બનાવવાનું, પછી હું રાજી રહેજો મારી ઉપર. આ તો આમ આવે કહું શુશ્રુષયા પતિની સેવા કરીને, પતિ પાસે સેવા કરાવી નહીં, હા ઉભો થાય ને ખબર પડે સવારે જાગે ને પાણી તૈયાર કરી દે, બધું તૈયાર કરી દે. સહૃદયના મિત્ર ભાવ, પતિએ નકરું ધણી થઈને જ ન રહેવું, પત્નીની સાથે મિત્ર દાવો રાખો એવું શાસ્ત્રોમાં કીધું. પતિ અને પત્ની જેવા મિત્રો છે ને એવા મિત્ર આ જગતમાં બીજા કોઈ નથી, બંને જણાએ મિત્રતાથી રહેવું. મિત્ર મિત્રને પોતાની તમામ વાત કહી શકે. આ જગતની અંદર મિત્ર રૂપી એક જ તિજોરી એવી છે કે જે તમે ખાનગીમાં વાત ખાનગીમાં ખાનગી વાત એમાં તમે મૂકી શકો. આ જેની સાથે સમ્યક રીતે મંત્રણા કરી શકો એનું નામ મિત્ર, અને બીજા શબ્દમાં દોસ્ત કહેવાય. દોસ્ત મેં આનો અર્થ લગભગ ઘણા વર્ષ પહેલા કર્યો હતો એક વખત. દોસ્ત દો વત્તા અસ્ત, અસ્ત એટલે એમાં સમાઈ જવું. આપણે નથી કે સૂર્યાસ્ત થઈ ગયો એટલે સૂર્ય ડૂબી ગયો, સમાઈ ગયો. બે જણાના મત, બે જણાના વિચાર એક જગ્યાએ અસ્ત થાય એનું નામ દોસ્ત, સાચા દોસ્ત. બાકી શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર 1000, જામે સુખ દુઃખ વામીએ એવા લાખો મેં કોક. શેરી નિંદે હાલ્યા જતા હોય તો કેટલાય મિત્ર મળે, કેમ છે બટુક ભાઈ સારું ને પૈસા આવી ગયા એટલે બધા મિત્ર થાય, ન હોય તો કોઈ પૂછે ને જય સ્વામિનારાયણ. જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાતો, લક્ષ્મી મળ્યા પછી દયારણ છોડ રાય. ગોકુળ ની અંદર હતો ત્યારે બે બાપ નો કાળ્યો આવો તેવો બધા કરતા હતા, પણ જયારે રૂકમિણી ની હારે લગ્ન થયા દ્વારકા નો માલિક થયા, દ્વારકાધીશ કી જય હો મહારાજા ધીરાજ રણ છોડ રાય ને ઘણી ખમા ઘણી ખમા. દ્વારકા ગોકુળ માં કોઈ નત કેતું એને, ગોકુળ માં કે કાળિયો આવ્યો નાથાલાલ પધાર્યા, પધારો પધારો. સુખદેવજી મહારાજ કહે કે શુશ્રુષ્યા સહૃદય ને સહૃદ એટલે બંને જણા મિત્ર દાવો રાખો. સ્ત્રીના તો અનેક રૂપ છે. ભોજનમાં માં બને, પોતાના પતિને ખવડાવતી હોય ને ત્યારે માં જેમ દીકરાને ખવડાવતી હોય એમ પ્રેમથી ખવડાવે. શયને રંભા, શયન કક્ષની અંદર રંભાની જેમ બની જાય, દુઃખની અંદર મિત્ર બને. પોતાના પતિને કઈ વિપત્તિ આવે ને તો આમ પડખે ઉભી રે, પડખે ટોણા ન મારે, હિંમત આપે હર ઘડી. જો હોય સ્ત્રી આ હોશિયાર, મુંજાશો નહીં હો તમ તારે, એવી મિત્ર બને. શાસ્ત્રોમાં કહ્યું છે આવી નારી પૂજાય. પછી આવે વાચા મધુરિયા. સ્ત્રીની પાસે મોટામાં મોટું શસ્ત્ર જો હોય ને તો મધુર વાણી. ગીતામાં પણ ભગવાને કીધું શ્રીવાક ચ નારીણાં સ્મૃતિર મેધા તૃતિક્ષમા. સ્ત્રીની અંદર વાચા હું છું, વાણી હું છું. કૃષ્ણે કીધું શ્રી, શ્રી એટલે શોભા, સ્ત્રીની અંદર જે છે સુંદરતા એ પણ હે પાર્થ હું છું. વાક એટલે વાણી જે એમાં છે એ પણ હું છું. પણ એ કોણ? ચિકોતર નહીં, આ લક્ષ્મી જેવી આમ મીઠી મીઠી બોલતી હોય. તે દાડે મેં કીધું તું ને મુખ મીઠા અને લાવણ લવે નહીં. આ ભૂલી ગયો પાછો. આમ એવું હસતા હસતા બોલે, મીઠું મીઠું બોલે. એને હામાં માણસ ડાયાબિટીસ થઈ જાય ને એવું મીઠું બોલે. એટલે મધુરિયા વાચા, પોતાનો પતિ બહારથી આવ્યો હોય ને એવી મીઠી વાણીથી એનું સ્વાગત કરે, એનો થાક માત્ર ઓગળી જાય. વિસૃજ્ય કામમ દંભમ ચ દ્વેષમ લોભમ અઘમ દમમ અપ્રમત્ત ઉદ્યતા નિત્યમ. સદા એની માટે સેવા કરવા માટે ઉદ્યત એટલે તત્પર રહે. સેનો સેનો ત્યાગ કરે, આટલું આટલું કરે અને ત્યાગ સેનો કરે? વિસૃજ્ય કામમ, કામનો ત્યાગ કરી દે. કામ એટલે અનંત પ્રકારના કામ હોય છે. પોતાના પતિને વેત ન હોય તો સારા સારા કપડાને ઘરેણા પહેરવાની કામનાનો સ્ત્રી ત્યાગ કરે. વિસૃજ્ય કામમ દંભમ ચ, દંભ છોડી દે. દાંપત્ય જીવનની અંદર મોટામાં મોટી જો કાતર હોય ને તો દંભ છે. સાંજે તમે 10 વાગે 11 વાગે ઘરે જાઓ ને પછી આંખ્યું જોળતી જોળતી દરવાજો ઉગાડીને કે હવે જમવાનું બાકી છે ને, હા હાલો હાલો ગરમ કરી નાખો, પછી આપણે બે જણા હારે ખાઈ લઈએ. તો આપણને આમ પતિને તો આમ એમ થાય, ઓહો તે ખાધું નથી હજી ને. તમને મેલ્યા વિના થોડું ખવાતું હશે પણ ધણીને શું ખબર હોય, 6 વાગે ભેળપુરી પાણીપુરી કિલો ધાબડી નાખી છે. આ બીજી વખતનું હોય, બીજી વખત ખાવાનું. પછી જયારે ધણીને ખબર પડે કે આમ હાલે છે, પછી એને બિચારાને કેવું દુઃખ થાય.